समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका एनो आपणे स्वाध्याय करी रह्या छीए। एमां पुण्य पाप अधिकार मां आपणे कलश 111 करी रह्या छीए। कलश 111 नो श्लोकार्थ आपणे कर्यो छे अने ए पछीथी आपणे भावार्थ आजे लईए छीए। ભાવાર્થ લઈએ છીએ એટલે પુનરાવર્તનની જરૂર નથી, ભાવાર્થમાં જે વાત આવી જાય છે જે પુનરાવર્તન કરવાની વાત છે। તો કળશ 111 ભાવાર્થ, અહીં સર્વથા એકાંત અભિપ્રાયનો નિષેધ કર્યો છે, કારણ કે સર્વથા એકાંત અભિપ્રાય જ મિથ્યાત્વ છે। સર્વથા એકાંત અભિપ્રાય જ ધર્મના માર્ગમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ચાલે જ નહીં। સર્વથા એકાંત, કેમ કે ધર્મનું સ્વરૂપ અનેકાંત છે। બીજી અને અપેક્ષા હોય એ અપેક્ષાને આપણે સમજીએ નહીં, અને એક અપેક્ષાથી બધું બરાબર જ છે એમ જો માની લેવામાં આવે તો ચોક્કસથી ભૂલ થયા વિના રહે નહીં, અને એને લીધે થઈને મિથ્યાત્વ થાય। એટલે સર્વથા એકાંત અભિપ્રાયનો નિષેધ કર્યો છે, કારણ કે સર્વથા એકાંત અભિપ્રાય જ મિથ્યાત્વ છે। કેટલાક લોકો પરમાર્થભૂત જ્ઞાન સ્વરૂપ આત્માને જાણતા નથી, ભગવાન આત્માને તો જાણતા નથી, અને વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રરૂપ ક્રિયાકાંડના આડંબરને મોક્ષનું કારણ જાણી તેમાં તત્પર રહે છે। આપણે બેની મુખ્યતા આ ગાથામાં જે કરવામાં આવી એને લીધી કે જેઓ શુભભાવમાં છે એટલે વ્યવહાર દ્વારા એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જાણી અને એને ધર્મ માની અને પ્રવર્તી રહ્યા છે, નિશ્ચયને બિલકુલ જાણતા જ નથી એટલે મોક્ષનું સાચું કારણ સમજતા જ નથી, એવું એક લીધું। અને બીજા એવા લીધા કે જેમને માત્ર નિશ્ચયની વાત સમજાઈ છે પણ એ નિશ્ચય આભાસી છે અને પોતાના સ્વરૂપમાં જતા નથી અને માત્ર બાહ્યમાં વાત જ કરે છે, એવા એ બંને ની વાત લઈ અને કહ્યું છે કે એમાંથી કોઈ ધર્મ માર્ગમાં નથી, એ વાત છે। એટલે અહીંયા પહેલી વાત આ લીધી કે કેટલાક લોકો પરમાર્થભૂત જ્ઞાન સ્વરૂપ આત્માને તો જાણતા નથી, ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એવું એમને ખ્યાલમાં જ આવ્યું નથી, એમને ધર્મમાં ક્યારેય એવું જાણ્યું નથી, સમજ્યા નથી, કોઈએ એવી પ્રરૂપણા પણ કરી નથી કે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ એ જ ધર્મ છે, એવું તો વિકલ્પ પણ આવ્યો નથી। માત્ર એટલું જ જાણે કે ભગવાન છે ને ભગવાનના દર્શન કરીએ એટલે ધર્મ થઈ ગયો, અને બહુ બહુ તો પૂજા ભક્તિ કરીએ કે એકાસણા ઉપવાસ કરીએ, અઠાઈ કરીએ એટલે ધર્મ થઈ ગયો। આવી માન્યતા તો અત્યારે વર્તમાનમાં જૈનમાં 90% લોકોની હશે કે જેમને એમ ખ્યાલ જ નથી કે મોક્ષ એટલે શું। મોક્ષ તો આપણે ક્યાં હોય, ભગવાનને હોય ને, આપણે ક્યાં હોય, પોતે મોક્ષ સ્વરૂપ છે એવો તો વિકલ્પ પણ નથી। આપણે સર્વે કરીએ તો આપણને ખ્યાલ આવે, જૈનોને બધાને બોલાવી અને લઈને નીકળીએ ને પછી રેકોર્ડ કરીએ તો આપણને ખબર પડે કે 1000 જૈનને પૂછીએ ને એમને પૂછીએ કે મોક્ષ વિશે તમે શું માનો છો, તો હું નથી ધારતો કે એમાંથી તમને 100 માણસો પણ એવા મળે કે એક મારું સ્વરૂપ છે તે મોક્ષ સ્વરૂપ છે અને એ એવા મોક્ષની પ્રાપ્તિ કરવા માટે હું સક્ષમ છું, ભગવાનના જ્ઞાનમાં હું મોક્ષ સ્વરૂપ દેખાયો છું અને એની હું પ્રાપ્તિ કરી લઈશ। આવી માન્યતા, સાચી માન્યતા વાળા તો હું નથી માનતો કે 100 માણસો એ મળે, મોટાભાગના તો એમ જ માને કે મોક્ષ તો ભગવાનને હોય, બીજા એનાથી આગળ વધારે એમ માને કે આ બધું પૂજા ભક્તિ કરીએ છીએ એટલે ધીરે ધીરે મોક્ષ થાય, આવી ઊંધી માન્યતા વાળા ઘણા। એટલે એ વાત પહેલા તો લીધી છે કે પરમાર્થભૂત જ્ઞાન સ્વરૂપ આત્માને તો જાણતા નથી, જેને જાણવો જોઈએ એને તો જાણતા જ નથી. અને વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રરૂપ ક્રિયાકાંડના આડંબરને મોક્ષનું કારણ જાણી તેમાં તત્પર રહે છે, તેનો પક્ષપાત કરે છે, તેના માટે રૂચિ છે અને એ જ ધર્મ છે એવો એમને મનમાં પક્ષપાત છે એવી મિથ્યા શ્રદ્ધા છે. આવા કર્મનયના પક્ષપાતી લોકો, આવા કર્મનયના પક્ષપાતી, શરૂઆતમાં જ કહ્યું છે કે આપણે નયથી આ વાત લેવી છે, એટલે કે જેમને એક આવો નય છે અને બીજો નય લીધો છે કે માત્ર જ્ઞાનની જ વાત કરે છે, એવો બે દ્રષ્ટિકોણ લીધા છે. નય એટલે દ્રષ્ટિકોણ, વસ્તુનું સ્વરૂપ સમજવા માટે જુદા જુદા દ્રષ્ટિકોણથી આપણે અભ્યાસ કહીએ એને નય કહેવાય. અહીંયા કહે છે કે આવા કર્મનયના પક્ષપાતી લોકો, જેમને ક્રિયાકાંડમાં જ રસ છે એવા પક્ષપાતી લોકો, જેઓ જ્ઞાનને તો જાણતા નથી, આત્મા જ્ઞાન સ્વભાવી છે એને જાણતા નથી, અને કેવી રીતે એવા જ્ઞાન સ્વભાવી આત્માની પ્રાપ્તિ થાય એ તો બિલકુલ સમજતા જ નથી, અને કર્મનયમાં જ ખેદ ખિન્ન છે, તેઓ સંસારમાં ડૂબે છે, માત્ર ક્રિયાકાંડમાં જ રહ્યા છે, શુભ ભાવમાં જ ધર્મ માને છે, એ તો સંસારમાં ડૂબે છે. કેમ કે એમને તો પુણ્યના બંધથી વિશેષ કંઈ થતું નથી, અને પુણ્ય બંધ છે એ તો સંસારમાં રખડવાનું કારણ છે, ભવના ભ્રમણ કરવાનું કારણ છે. બંધ છે એટલે ભવ ભ્રમણ થશે જ, એટલે શુભ ભાવથી કદાચ મનુષ્યનો ભાવ મળે કે કદાચ દેવનો ભાવ પણ મળે, પણ તેથી શું, ત્યાંથી પાછા પડી અને ક્યાં જશે, છેવટે તો કાળ વીતતો જશે, અને જો સમ્યક દર્શન પ્રગટ નહીં કરે તો ઇતર નિગોદમાં ચાલ્યા જશે, કાળક્રમે આગળ નીચે જતા જતા તિરેજ માન એક ઇન્દ્રિય માને એમ કરતા ઇતર નિગોદમાં ચાલ્યા જશે. એટલે એ સંસારમાં ડૂબે છે, એમનો તો સંસાર નષ્ટ થતો જ નથી. હવે બીજાની વાત કરી છે કે વળી કેટલાક લોકો આત્મ સ્વરૂપને યથાર્થ જાણતા નથી અને સર્વથા એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિઓના ઉપદેશથી અથવા પોતાની મેળે જ અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ ખોટી રીતે કલ્પી તેમાં પક્ષપાત કરે છે. આત્માનું સાચું સ્વરૂપ હજી ખ્યાલમાં આવ્યું નથી અને ક્યાંક કોક વાત વાંચી છે અથવા તો કોઈકે કહ્યું છે, એટલે એવા એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિના ઉપદેશથી અથવા પોતે જાતે જ કંઈક વાંચવામાં આવ્યું છે તો જાતે એમ કે સમયસારનો સ્વાધ્યાય કર્યો એટલે હવે અમને ખબર પડી ગઈ. ગુરુદેવે એક વખત વાત કરી હતી પ્રવચનમાં કે એક માણસે આવીને કહ્યું કે સમય સારું વાંચી ગયો, 15 દિવસમાં પૂરું થયું. ગુરુદેવને સમય સાર ઉપર પ્રવચન આપતા તો ઓછામાં ઓછા 2.5 વર્ષ જેટલો ટાઈમ થતો, રોજ આપતા તો પણ, રોજ નિયમિત પ્રવચન ચાલે તો એટલો ટાઈમ જાય. પેલા ભાઈએ 15 દિવસમાં તો પાર લાવી દીધો. શું વાંચ્યું હશે, શું સમજ્યા હશે, ભગવાન જાણે. એ વાત કરી છે અહીંયા કે અથવા પોતાની મેળે જ અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ ખોટી રીતે કલ્પી તેમાં પક્ષપાત કરે છે. બસ મને સમજણ પડી ગઈ, મને બધું ખબર છે, હવે મારે કઈ ચિંતા નથી, મને બધી ખબર છે. થોડી ઘણી બે ચાર વાત કઈ ખબર પડતી હોય નિશ્ચય નથી શું છે, એટલે કે બસ બરાબર છે, આત્માનું સ્વરૂપ આમ જ છે, બીજું કઈ કરવાની જરૂર જ નથી, બીજું કઈ કરવાની જરૂર નથી. એટલે પોતાની પરિણતિમાં જરાય ફેર પાડ્યા વિના જેમ કરતા હતા તેમ જ કરે, કાંઈ મોળા પડ્યા ન હોય, કસાય મંદ થયા ન હોય, પોતાની કડકાઈ ગઈ ન હોય, એવા ને એવા જ રહ્યા હોય, કે એમાં ક્યાં ધર્મ છે. કંઈ પણ વાત કોઈ કરતું હોય, કોઈ મુનિ કંઈક ઉપદેશ આપતા હોય તો કે એમાં ક્યાં ધર્મ છે, ધર્મ તો આત્મામાં અંદરમાં કરવાનો છે ને, અમે અંદરમાં કરીએ છીએ, બસ અમારું સ્વરૂપ તો શુદ્ધ જ છે. આવા નિશ્ચય આભાસીની વાત અહીંયા કરી છે કે પોતાની પરિણતિમાં જરાય ફેર પાડ્યા વિના તેઓ પોતાને સર્વથા અબંધ માને છે. પેલું આત્માનું સ્વરૂપ એમ કહ્યું ને, મોક્ષ સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ આત્મા છે, એટલે મારો આત્મા પણ મુક્ત સ્વરૂપ છે, બસ વાત પૂરી થઈ ગઈ. આત્માને ક્યાં કહી છે, અમારે ક્યાં કહી છે, એવી પરિણતિમાં જરા પણ ફેરફાર કર્યા વિનાની જે શ્રદ્ધા છે ને, એ મિથ્યા શ્રદ્ધા છે. જેને ખરેખર પોતાની પરિણતિ બદલાઈ છે એ જ સાચો ધર્મમાં અથવા તો મુમુક્ષુ છે, ધર્મમાં પ્રવર્તે છે. તો પોતાની પરિણતિમાં જરાય ફેર પાડ્યા વિના તેઓ પોતાને સર્વથા અબંધ માને છે, અને વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રના ક્રિયાકાંડને નકામો જાણે છે, નિરર્થક માને છે, અને એમ નિરર્થક જાણીને એને છોડી દે છે કે પૂજા ભક્તિ વિનય ઉપવાસ એકાસના તપ આ બધું તો કે આની કાંઈ જરૂર જ નથી, આત્મામાં અંદરમાં કરવાનું છે ને એટલે એની કાંઈ જરૂર જ નથી. એટલે એ બધાને તો બિલકુલ છોડી દે છે કે ભાઈ દાન પુણ્ય આ બધું કઈ તો કે ના એની કઈ જરૂર નથી, દાન આપવાથી કેમ આત્મા દાન આપે એમ સાંભળી લીધું. અહીંયા આપણે વાત કરતા હતા કાલે સાંભળી લીધું તો પછી ઘરે જઈને ચાલુ કરી દે કે આમાં કાંઈ કરવાની જરૂર જ નથી. રમેશભાઈ કહેતા હતા કે કાંઈ કરવાની જરૂર નથી. અરે ભાઈ અમે તો બે વાત સાથે લઈએ છીએ, સવારના સમયસર લઈએ છીએ અને સાંજે પદ્મનંદી આચાર્યનું વ્યવહારથી આપણે ઉપદેશ જે આપનારું છે શ્રાવકને એને એ લઈએ છીએ. બંનેનો સમન્વય એટલા માટે જ રાખ્યો છે કે નિશ્ચય આભાસી ન થઈ જવાય અને સાથે સાથે એમ પણ ન થાય કે માત્ર આપણે સ્વભાવમાં જ રહીએ. એટલે બંને એનો સમન્વય કર્યો છે. જે જગ્યાએ જે જેમ છે તેમ સમજવું જોઈએ. એકાંતે લઈ લઈશું તો શું થશે? એકાંતે લઈ લેવાથી તો દુર્દશા થશે, ભવના ભ્રમણ થશે. એટલે એવા દર્શન જ્ઞાન ચારિત્રના ક્રિયાકાંડને નિરર્થક જાણી છોડી દે છે. એમાં બધું જ આવી જાય, એમાં બધું આવી જાય, ભક્તિ પણ આવી જાય, પ્રભુ પ્રત્યેનો વિનય પણ આવી જાય, તપ પણ આવી જાય, બધાને એ છોડી દે છે કે કાંઈ જરૂર નથી, કોઈ વસ્તુની જરૂર નથી. એવા આવા જ્ઞાન નયના પક્ષપાતી લોકો, સાચું જ્ઞાન નથી છતાંય છતાંય એમ કહ્યું છે આવા જ્ઞાન નયના પક્ષપાતી એટલે એ આ રીતે જે માને છે એ ખરેખર એમને તો કઈ જ્ઞાન નયથી દ્રષ્ટિ થઈ જ નથી. સાચા જ્ઞાન નયના પક્ષપાતી હોય એની વાત જુદી હોય. એ તો નિશ્ચય અને વ્યવહારને બરાબર સમજે, જ્યાં જે પ્રકારે સમજ લેવાની હોય એ પ્રકારે જ એની તો સમજ હોય. એને એમ હોય જ નહીં કે એકાંતે કોઈ સમજ હોય એવું હોય જ નહીં. અહીંયા કહે છે કે આવા જ્ઞાન નયના પક્ષપાતી લોકો જેઓ સ્વરૂપનો કાંઈ પુરુષાર્થ કરતા નથી અને શુભ પરિણામોને છોડી સ્વચ્છંદી થઈ વિષય કસાયમાં વર્તે છે તેઓ પણ સંસાર સમુદ્રમાં ડૂબે છે. એટલે બંને પ્રકારના લોકો લીધા, બંને પ્રકારના લોકો કઈ રીતે સંસાર સમુદ્રમાં ડૂબે છે, શા માટે ડૂબે છે એનું કારણ જયચંદ આચાર્ય જયચંદ પંડિતજીએ આપણને સમજાવ્યું. હવે મોક્ષ માર્ગી કેવા હોય એની વાત લીધી છે. અહીંયા ભાવાર્થમાં મોક્ષ માર્ગી વિશે પંડિતજી કહે છે કે મોક્ષ માર્ગી જીવો જ્ઞાનરૂપે પરિણમતા થકા શુભ અશુભ કર્મને હે જાણે છે. શું પહેલી વાત લીધી? કે મોક્ષ માર્ગી જીવો જ્ઞાનરૂપે પરિણમતા થકા એટલે પરિણમન જ્ઞાન રૂપે છે, પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાયક નાયક ત્રિકાળ જ્ઞાયક છે એવી શ્રદ્ધા વર્તે છે અને એવા જ્ઞાનરૂપે પરિણમતા થકા શુભ અને અશુભ કર્મને હે જાણે છે એટલે છોડવા લાયક જાણે છે અને પોતાનો આત્મા શુદ્ધ સ્વરૂપ એને ઉપાદેય જાણે છે, એ આશ્રય કરવા લાયક છે એમ જાણે છે. એટલે કહે છે કે મોક્ષ માર્ગી જીવો જ્ઞાનરૂપે પરિણમતા થકા શુભાશુભ કર્મને હે જાણે છે અને શુદ્ધ પરિણતિને જ ઉપાદેય જાણે છે. જેટલો શુદ્ધ ભાવ છે, જેટલું આત્માનું લક્ષ્ય થયું છે, એટલો જ ધર્મ છે, એટલો જ મોક્ષનો માર્ગ છે અને એ વખતે સાથે રહેલો શુભ ભાવ છે એ બંધનું કારણ છે. આ આપણે અગાઉના કળશમાં કરી ગયા છીએ, બરાબર છે. અહીંયા કહે છે કે તેઓ માત્ર અશુભ કર્મને જ નહીં પરંતુ શુભ કર્મને પણ છોડી સ્વરૂપમાં સ્થિર થવાને નિરંતર ઉદ્યમવંત છે. અશુભ કર્મને તો છોડવાનું જ છે એટલે છોડે, પણ શુભ કર્મને છોડીને એટલે કે શુભ કર્મમાં રોકાતા નથી, શુભ કર્મમાં ધર્મ છે એવી માન્યતા કરતા નથી, એમ એ પોતાના સ્વરૂપમાં સ્થિર થવાનો ઉદ્યમ કરે છે, પુરુષાર્થ કરે છે, પ્રયત્ન કરે છે. સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા થતા સુધી તેનો પુરુષાર્થ કર્યા જ કરે છે. જ્યાં સુધી પૂર્ણ દશાને પ્રગટ નથી કરી લેતા ત્યાં સુધી આવો પુરુષાર્થ હોય છે. વર્તમાનમાં તો હજી પૂર્ણ દશાને પ્રગટ થાય એવો પુરુષાર્થ નથી થતો, પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જે મોક્ષ માર્ગનું કારણ છે એવા નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પર્યાય પ્રગટ થાય ત્યાં સુધીનો પુરુષાર્થ તો જરૂરથી કરવો જોઈએ અને પછી આગળ ચારિત્રનો પુરુષાર્થ ઉપડશે. સમ્યક દર્શન થયા પછીથી ચારિત્રનો પુરુષાર્થ એને આગળમાં એની મેળે ઉપડશે, કેમ કે એની દ્રષ્ટિ સમ્યક થઈ છે, શ્રદ્ધા સાચી થઈ છે એટલે સાચું સ્વરૂપ જાણે છે એટલે પછી સહજ રીતે ચારિત્રનો પુરુષાર્થ ઉપડશે. ચારિત્રનો પુરુષાર્થ નહીં ઉપડ્યો હોય તોય એવો એ સમ્યક દ્રષ્ટિજી સમ્યક્ત્વ આચરણ ચારિત્ર દ્વારા પોતાના દોષને દૂર કરશે અને એમ શુદ્ધિની વૃદ્ધિ કરતો જશે. એટલે કહે છે કે સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા થતા સુધી તેનો પુરુષાર્થ કર્યા જ કરે છે. જ્યાં સુધી પુરુષાર્થની અધુરાશને લીધે પુરુષાર્થ પૂરો નથી થયો ત્યાં સુધી એ બહારમાં આવશે ત્યારે, એટલે પોતાના સ્વરૂપમાં લીનતા કરતા હતા કે સ્થિરતા કરવાનો પુરુષાર્થ કરતા હતા, એમાંથી જયારે બહાર આવે ત્યારે એમને શુભ ભાવ આવે છે. એ વાત કહે છે કે જ્યાં સુધી પુરુષાર્થની અધુરાશને લીધે શુભાશુભ પરિણામોથી છૂટી સ્વરૂપમાં સંપૂર્ણપણે ટકી શકાતું નથી ત્યાં સુધી, જો કે સ્વરૂપ સ્થિરતાનું અંતર અવલંબન અંત સાધન તો શુદ્ધ પરિણતિ પોતે જ છે. સાધન તો પોતાનું સ્વરૂપ એનો આશ્રય એ જ છે, દ્રષ્ટિમાં પણ એમ છે એટલે કે શ્રદ્ધામાં પણ એમ જ છે અને એમ જ કરે છે, છતાં પણ એમને શુભભાવ છે એ વાત કરવી છે. એટલે એવા શુભભાવ પ્રત્યે એમ નથી કે એ શુભભાવ અને પેલા નિશ્ચય આભાસીની જેમ ગણી અને બિલકુલ એને કરતા જ નથી એમ નથી હોતું, પણ એના તરફનો દ્રષ્ટિકોણ જુદો છે કે શુભભાવ આવે છે પણ એ અટકવાનું સ્થાન નથી. અહીંયા કહે છે કે સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા થતા સુધી તેનો પુરુષાર્થ કર્યા જ કરે છે. જ્યાં સુધી પુરુષાર્થની અધુરાશને લીધે શુભાશુભ પરિણામોથી છૂટી સંપૂર્ણપણે સ્વરૂપમાં ટકી શકાતું નથી ત્યાં સુધી, જો કે સ્વરૂપ સ્થિરતાનું અંતર આલંબન એટલે અંત સાધન તો શુદ્ધ પરિણતિ પોતે જ છે, તો પણ અંતર આલંબન લેનારને જેવો બાહ્ય આલંબન રૂપ કહેવાય છે એવા શુદ્ધ સ્વરૂપના વિચાર આદિ એવા શુભભાવ, એમાં શુદ્ધ સ્વરૂપનો વિચાર પણ આવી ગયો. શુદ્ધ સ્વરૂપ છે, હું જ્ઞાયક છું, હું ત્રિકાળ જ્ઞાયક છું, હું મુક્ત સ્વરૂપ જ છું, એવો જે વિકલ્પ છે, કેમકે પોતાના સ્વરૂપમાં જાય છે તો વિકલ્પ તો આવવાનો જ છે ને, એકદમ તો કઈ નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યા જતા નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં જવા માટેનો જે પુરુષાર્થ કરે છે એમાં વિકલ્પ તો આવ્યા વિના રહેતો જ નથી. પ્રભુ પ્રત્યે દ્રષ્ટિ કરી અને એને એવા વિકલ્પ થાય છે કે પ્રભુ આપ પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામી ગયા છો અને અમારે તો એ બાકી છે, આપના જેવો અમને પુરુષાર્થ થાય એવો ભાવ અંદરમાંથી વર્તે છે, પ્રભુ પ્રત્યેનો અહોભાવ વર્તે છે અને પ્રભુએ બતાવેલા માર્ગે હું કેમ કરીને પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરું એવો ભાવ વર્તે છે. એવા શુદ્ધ ભાવમાં જવા માટે પુરુષાર્થ કરે છે ત્યારે પણ પ્રભુના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન આવ્યો છું તો હું એને પ્રગટ કરું એવો ભાવ પણ વર્તે છે, અને પછી હું માત્ર જ્ઞાયક છું જ્ઞાયક છું જ્ઞાયક છું એવું રટણ કરે છે તો પણ શુભ ભાવ જ છે, કેમ કે બધું વિકલ્પ સહિત છે, એ બધું વિકલ્પ સહિત છે. નિર્વિકલ્પ ધ્યાનમાં હજી પોતાના સ્વરૂપનો આશ્રય નથી થયો એટલે બધાને શુભ ભાવ કહ્યો છે. એ વાત અહીંયા કરી છે કે શુદ્ધ સ્વરૂપના વિચાર આદિ, શુદ્ધ સ્વરૂપનો વિચાર કે કેવું સ્વરૂપ છે, નિશ્ચયથી ભગવાન આત્માનું કેવું શુદ્ધ સ્વરૂપ છે, અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 જે ગમે તે પર્યાયમાં ગયો છતાં પણ એમાંની કઈ મલિનતા અશુદ્ધિ એમાં વ્યાપી નહીં, એ ત્રિકાળ શુદ્ધનો શુદ્ધ જ રહ્યો એવોનો એવો જ રહ્યો. અનંત કાળમાં એને અનંત પર્યાય કરી એ એકિન્દ્રીમાં પણ ગયો એ તિરિંચમાં પણ ગયો, એને કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ કર્યા, ખરાબમાં ખરાબ ભાવ, ખરાબમાં ખરાબ વિચારો કર્યા, ગંદામાં ગંદા વિચારો કર્યા, એને એ પ્રમાણે પરિણમન પણ થયા, જેવા ભાવ કર્યા એ પ્રમાણે એના એવા પરિણમન પણ થયા, બધું થયું, તે છતાંય કોઈ વસ્તુ એ ભગવાન આત્મામાં અંદર પહોંચી નહીં, એમાં વ્યાપી નહીં, ભગવાન આત્માના શુદ્ધ સ્વરૂપને ક્યાંય કોઈ રીતે મલિન કર્યું નહીં, એટલે ત્રિકાળ જેવો શુદ્ધ આત્મા છે એવો ને એવો જ રહ્યો છે. હવે આવો વિચારે છે, આવો એ નિર્ણય કરે છે તો પણ એ વિકલ્પ સહિત છે. એટલે શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવો, શુદ્ધ સ્વરૂપ વિશે મનન મંથન ચિંતવન અંદરમાં ચાલુ થાય છે કે મારું આવું શુદ્ધ સ્વરૂપ છે, હું ત્રિકાળ જ્ઞાયક છું જ્ઞાયક છું, આ જે વિકલ્પ છે એ પણ શુભ ભાવ છે. એટલે જયારે શુદ્ધનો પુરુષાર્થ કરીએ એટલે શુભ ભાવ તો આવે 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 ને આવે, કેમ કે હજી મોટાભાગના લોકોને ખબર પણ નથી કે આ પણ શુભ ભાવ કહેવાય, પોતાના સ્વરૂપમાં જવા માટે જે પ્રયત્ન થાય અને એ વખતે જેવા વિકલ્પો હોય, જેવી વિચારણા હોય, જેવા મનોમંથન ચિંતન હોય, એ બધું શુભભાવ છે એવું તો કેટલાકને તો ખબર પણ નથી. કેટલાકને તો એ પણ ખબર નથી કે આપણે શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ અને એ વખતે આપણી જે જ્ઞાન ક્રિયા થાય છે એ પણ શુભભાવ છે, ઉત્કૃષ્ટ પ્રકારનો શુભભાવ છે. આપણે સ્વાધ્યાય કરીએ છીએ, આપણે સત્સંગ કરીએ છીએ અને આપણે સ્વરૂપનો વિચાર કરીએ છીએ અને જે આપણને શુભભાવ વર્તે છે એ પણ પુણ્યબંધનું કારણ છે. આવી તો કેટલાકને ખબર પણ નથી. એ તો એમ જ માને છે કે માત્ર પૂજા કરીએ કે એકાસણા ઉપવાસ આદિ બાહ્ય તપ કરીએ તો જ પુણ્ય થાય, બીજી કોઈ રીતે પુણ્ય ન થાય, અથવા તો વધુમાં વધુ કે દાન આપીએ તો પુણ્ય થાય, એથી વિશેષ માનતા નથી. કેટલાયને તો આ ખબર પણ નથી કે આપણે શાસ્ત્ર વાંચીએ છીએ અને એ સંબંધી જે વિચાર કરીએ છીએ, આત્મા સંબંધી વિચાર કરીએ છીએ, પોતાના સ્વરૂપ સંબંધી વિચાર કરીએ છીએ, પ્રભુના સ્વરૂપ સંબંધી વિચાર કરીએ છીએ, તીર્થંકર ભગવાનનું સ્વરૂપ કેવું, કેવી રીતે એમણે પ્રાપ્ત કર્યું, શું અને મહારામાને એમનામાં કઈ રીતે કઈ અપેક્ષા એ કેવી રીતે ફેર છે અને હું કેમ પ્રાપ્ત કરું, આ બધો જે વિચાર ચાલે છે અંદરમાં, એ વિચાર પણ એ શુભબંધ પુણ્યબંધનું કારણ છે. એને લીધે થઈ અને પુણ્યનો બંધ પડે છે. ગઈકાલે આપણે વાત એ લીધી હતી કે ખેડૂત ઘઉં વાવે છે અને એને બાય પ્રોડક્ટ તરીકે ઘાસ મળી જાય છે, એટલે એના ઉપરથી આપણે પણ એમ લેવાનું હતું કે પોતે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે છે તો એને પુણ્યનો બંધ પડે છે. ત્યારે આ વાત મેં સ્પષ્ટ નહોતી કરી, જાણીને નહોતી કરી, એટલે એ વખતે કેટલાકના મનમાં એમ પણ થયું હશે કે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરીએ એમાં ક્યાં પુણ્ય થયું, પુણ્ય તો મંદિરમાં જઈએ, પૂજા કરીએ કે એકાસણા કરીએ તો થાય. ના, એમ નથી. ત્યાં મંદિરમાં જઈને પણ આપણે શું કરીએ છીએ, પૂજા કરીએ છીએ તો એ આપણો અહોભાવ છે, પ્રભુ પ્રત્યેનો શુભભાવ છે, એ કઈ ચોખા મૂકીએ છીએ એથી પુણ્ય નથી થતું, પણ અંદરમાંથી જે ભાવ છે એ શુભભાવ છે, એ પુણ્યબંધનું કારણ છે. એટલે કોઈ આમ પૂજા કરતું હોય કે કોઈ આમ પૂજા કરતું હોય એમાં કોઈ ફેર પડતો નથી, કોઈ ક્રિયા સાથે સંબંધ નથી. અંદરમાં એ વખતે તમને એવા અહોભાવ ચાલે છે પ્રભુ પ્રત્યે, જેટલા અહોભાવ ચાલે છે એટલો જ એ શુભ ભાવ છે અને એટલું જ પુણ્યબંધનું કારણ છે. કોઈ ક્રિયા પુણ્યબંધનું કારણ થતી નથી, એ સાથે રહેલો ભાવ છે, એ સાથે રહેલો ભાવ છે એ જ બંધનું કારણ છે. શુભ ભાવ છે તો પુણ્યબંધનું કારણ છે. શાસ્ત્ર વાંચીએ ત્યારે આપણા ભાવ કેવા થાય, શાસ્ત્રના અભ્યાસ વખતે આપણા કેવા ભાવ થાય, અશુભ ભાવ તો થાય નહીં, કોઈ પ્રશ્ન જ નથી. શાસ્ત્ર વાંચતા હોય મન દઈ અને શાસ્ત્ર વાંચતા હોઈએ ત્યારે અશુભ ભાવ થવાનો પ્રશ્ન જ ના આવે. પૂજા કરતા કરતા તો કોઈક આવ્યું હોય ને બાજુમાંથી જાય ને તો એના તરફ લક્ષ જાય અને એમાં બહેનોને તો ક્યાંક કેવી સાડી પહેરી અમે થઈ જાય, કોકના તરફ લક્ષ જાય ને તો એમાં એવો વિકલ્પ આવી જાય. અહીંયા તો શાસ્ત્રમાં ડૂબ્યો હોય તો એના વિચારમાં હોય એમાં અશુભ ભાવ આવવાનો પ્રશ્ન જ ન થાય. કેટલું સહેલું છે, શુભ ભાવમાં જવું કેટલું સહેલું થઈ જાય. તમે કેટલાય કલાક સુધી એમાં રહી શકો, જ્યાં સુધી અભ્યાસ કરો, સાંભળ્યા કરો છો, વાંચો છો અને એ જ ભાવ સાથે તમે ઉઠો છો, પછી બીજા બધા કામ થતા હોય ને તો આ શુભ ભાવ લંબાય, કે તમે વાંચીને ઉભા થયા છો અને આજે તમને એ જ વાત અંતરમાં રહી છે તો એના પછી પણ કેટલો ટાઈમ સુધી અંતરમાંથી એ વાત જતી નથી, એ ખસતી નથી અને એમ થાય કે આવી વાત પ્રભુએ આવી વાત કરી દીધી ને અમે તો અત્યાર સુધી આ શું કર્યું, અમે તો સમજ્યા જ નહીં આ વાતને, સમજ્યા જ નહીં, અમને ભગવાને એમ કહી દીધું કે તું મારા જેવો છો, આટલી બધી મોટી વાત કરી અને અમે તો એ સમજ્યા જ નહીં. જેને હૃદયમાં લાગી ગયું હોય એ પછી ઓફિસમાં જાય તો શું છે, એ અંદરમાં તો એ જ પડ્યું છે, એ શુભભાવમાં જ છે, ભલે ઓફિસનું કામ કરે તો. જો શાસ્ત્ર વાંચન મનન મંથન ચિંતન જે છે એના દ્વારા કેવો ઉત્કૃષ્ટ શુભભાવ થાય છે, જેને સ્પર્શી જાય છે એને તો આખો દિવસ એનામાં થઈ જાય છે. કામ તો કામના કારણે થયા કરે, હાથ ચાલવાના છે તો ચાલવાના છે, પર છે એ કામ ક્યાં આમે આત્મા કરે છે, એ થવાનું છે તે થયા કરે છે, તમે તમારા અંતરમાં છો છતાંય કામ થાય છે, જે લાગી ગયું છે ને અંદરમાં. એ સ્વાધ્યાયનું ખૂબ મહત્વ છે પ્રભુ, સ્વાધ્યાયનું ખૂબ મહત્વ છે અને સ્વાધ્યાયને લીધે જ પછી જયારે એ ભાવ અંદરમાં ચાલે છે તો એને એ રોજ નહોતો જતો મંદિરે તો પણ આજે એ જાય છે અને ત્યાં પ્રતિમાની સામે એના અહોભાવ પ્રગટ કરે છે બોલ્યા ચાલ્યા વગર. એની પૂજા સર્વશ્રેષ્ઠ પૂજા છે, ભલે સવારે નહોતો આવ્યો પૂજામાં પણ આજે એ શાસ્ત્ર વાંચીને નીકળ્યો છે ને આખો દિવસ અંતરમાં એ જ ભાવ ચાલ્યા અને એમ થયું કે પ્રભુએ મને એમના સમાન કહી દીધો, બહુ મોટી વાત, બહુ મોટી કરુણા કરી છે, મને માર્ગ બતાવી દીધો છે. અને એ જીવ સાંજે એ ઓફિસમાંથી નીકળી અને સીધો મંદિરમાં જાય છે. કંઈ પણ બોલ્યા વગર જો 5-10 મિનિટ સુધી પણ એ ત્યાં એ બેસી રહેશે તો કેવા ભાવમાં બેઠો હશે, એના કેવા ભાવ હશે, ઉત્કૃષ્ટ પૂજા થઈ જાય છે. એટલે પૂજા તો અંદરમાં પડી છે પ્રભુ, અહોભાવ પ્રભુ પ્રત્યેનો અહોભાવ આપણને ના આવે કેમ બને? પ્રભુના સ્વરૂપને આપણે જાણીએ, વિચારીએ અને પ્રભુએ આપણી ઉપર કરેલી કરુણા અને આપણે સ્વીકારીએ તો પછી આપણને પ્રભુ પ્રત્યે અહોભાવ ના આવે એમ બને જ નહીં. વ્યક્તતા બધાની જુદા જુદા પ્રકારે હોય, અહોભાવની વ્યક્તતા બહાર તરફ બહારમાં વ્યક્તતા બધાની જુદા જુદા પ્રકારે હોય. એથી એમ ન માની લેવું કે આ તો પૂજામાં આવતા જ નથી. કોને ખબર છે એમની પૂજા અંતરમાં કેવી ચાલી રહી છે, કોને ખબર છે. અહીંયા વાત કરે છે, આલંબનની જે વાત લઈને વાત કરીએ કે શુદ્ધ સ્વરૂપના વિચાર આદિ પણ એ શુભ ભાવ છે, એ શુભ પરિણામોમાં તે જીવો હે બુદ્ધિએ પ્રવર્તે છે. હવે હે બુદ્ધિ કયા પ્રકારે છે? હે બુદ્ધિ એટલે એ ખરાબ છે એમ નહીં, હે બુદ્ધિ એટલે એ ઉપાદેય નથી, એટલે મારે એનો આશ્રય કરવા જેવું નથી. શુભ ભાવ છે એ એને આવે છે. અહીંયા કે છે આવા બધા શુદ્ધ સ્વરૂપના વિચાર આદિ શુભ ભાવના પરિણામોમાં તે જીવ હે બુદ્ધિએ પ્રવર્તે છે, એટલે કે ત્યાં હું હવે અટકીશ નહીં, એ અટકવાના સ્થાન છે ને, શુભ ભાવ આવે છે. પરંતુ શુભ કર્મોને નિરર્થક ગણી છોડી દઈને સ્વચ્છંદપણે અશુભ કર્મમાં પ્રવર્તાની બુદ્ધિ તો એને ક્યારેય થતી નથી. બહુ સ્પષ્ટ કર્યું છે પંડિતજીએ, બહુ સ્પષ્ટ કર્યું છે. શું કહ્યું કે એને એ શુભ પરિણામ છે, એ પરિણામ બંધનું કારણ છે, એટલા માટે એને એને ઉપાદેય નથી માનતો, એટલે ઉપાદેયથી વિરુદ્ધ છે. હે હે નો અર્થ એ થાય છે, જો તિરસ્કાર નથી, આપણને ઘણા બધાને એ ખબર નથી હોતી કે હે શબ્દનો અર્થ શું થાય. આઈ હેટ, હેટ એટલે હેટ નથી આ ભાઈ, આ હેટ નથી, હે છે. અહીંયા ઇન્ડિયા અહીંયા અમેરિકામાં એ બહુ ચાલે, નાના નાના છોકરા વાત વાતમાં બોલતા હોય આ હેટ, આ હેટ નથી, આ હે છે. ઉપાદેયથી વિરુદ્ધ હે, ઉપાદેય એટલે ગ્રહણ કરવા લાયક, એનો આશ્રય કરવા લાયક છે, અને આ જે છે તે છોડવા લાયક છે. કેમ કે બે વસ્તુને ગ્રહણ નથી કરી શકાતી, એકને ગ્રહણ કરવાની છે એટલે એને છોડી અને અંદરમાં જાય છે, એટલે એને ગ્રહણ કરવું છે, એમ એ હે છે. એ શબ્દને જરાક સમજવાનો છે, એમાં કોઈ તિરસ્કારનો ભાવ નથી, એમાં કોઈ તિરસ્કારનો ભાવ છે જ નહીં. એટલે તો કહે છે કે હે બુદ્ધિ એ પ્રવર્તે છે, પરંતુ શુભ કર્મોને નિરર્થક ગણી છોડી દઈને સ્વચ્છંદપણે અશુભ કર્મોમાં પ્રવર્તવાની બુદ્ધિ તેમને કદી હોતી નથી. શુભને છોડીને અશુભમાં જાય એવું તો ક્યારેય બને નહીં. શુભને હે બુદ્ધિએ લે છે કે આ છોડવા લાયક છે, આ આવ્યો છે, આમાં મારો જેટલો પુરુષાર્થ જોઈએ એટલો પુરુષાર્થ નથી, એટલે મને શુભ ભાવ છે. જો મારો જેવો જોઈએ તેવો પુરુષાર્થ હોત તો હું શુદ્ધ ભાવમાં હોત, મારા જેવા જોઈએ એવા પુરુષાર્થ સહિત જો હું હોત તો હું શુદ્ધ ભાવમાં હોત, પણ મને અત્યારે વર્તમાનમાં એટલો પ્રમાદ વર્તે છે, મારો પ્રમાદ છે, આ મારો પ્રમાદ છે, એટલે હું અત્યારે શુભ ભાવમાં છું. શુભ ભાવનો એ સ્વામી થતો નથી, શુભ ભાવનો એ સ્વામી થઈને એમ નથી થઈ જતો કે ના આ શુભ ભાવ છે, હવે મને વાંધો નથી, હવે મને સારી ગતિ થશે, મારો શુભ ભાવ છે, મેં દાન આપ્યું, ના એમ નથી થતો. શુભ ભાવનો એ સ્વામી ક્યારેય નથી થતો, શુભ ભાવનો એ જ્ઞાતા દ્રષ્ટા રહે છે, એ જાણે છે કે આ શુભ ભાવ છે અને શુભ ભાવ આવ્યો છે, અને ત્યાં હું જેટલો સમય રહીશ એટલું મને અંદર જવામાં મોડું થાય છે. અને આ હે બુદ્ધિ છે, હે બુદ્ધિનો અર્થ આવો થાય છે. તિરસ્કાર નથી કે આ જોઈએ જ નહીં, શુભ ભાવની શું દાન પુણ્ય આ બધું હોય નહીં, અમે તો અમારા અંતરમાં જઈએ છીએ, એવો તો ભાવ આવે જ નહીં. જે અંતરમાં જાય એને એવા વિકલ્પ આવે જ નહીં, એટલે અશુભ ભાવમાં તો એ જાય જ નહીં. તોય પંડિતજી સ્પષ્ટતા કરી છે, કહે છે કે પરંતુ શુભ કર્મોને નિરર્થક ગણી, નક્કામાં ગણી અને એ છોડી દઈ અને પોતે સ્વચ્છંદપણે પરિણમે એવું તો એને બનતું જ નથી. સ્વચ્છંદપણે અશુભ કર્મોમાં પ્રવર્તવાની એની ઈચ્છા થાય, એવો વિચાર આવે, એવું તો એને બને જ નહીં, એ તો મોક્ષ માર્ગમાં હોય જ નહીં. અશુભમાં પ્રવર્તવાનો એને ભાવ આવે કે ના આ તો સમજવું કે મોક્ષ માર્ગમાં છે જ નહીં. અશુભ થાય છે એને પણ અશુભ ભાવ ક્યારેક આવે છે, પણ એ ભાવને એ છોડવા લાયક છે, શીઘ્ર એને છોડવા લાયક છે. એ ભાવ મારા નથી, એવા ભાવ મને હોય નહીં, આવ્યા છે તો, અને તરત જ એનું પ્રતિક્રમણ કરી નાખે છે ક્યારેક. કેમ કે હજી એને એ ચોથા ગુણસ્થાને કે પાંચમા ગુણસ્થાને કે છઠ્ઠા ગુણસ્થાને જે અવસ્થામાં છે એ અવસ્થામાં એને એવો કોઈક ભાવ આવે છે, સૂક્ષ્મ એવો અશુભ ભાવ ક્યાંક કોઈક રીતે આવ્યો હોય તો તરત જ એને એક નાતા દ્રષ્ટા ભાવે લઈ લે છે અને એ સમજે કે આ ભાવ મને હોય નહીં, તરત એના પ્રતિક્રમણ થઈ જાય, તરત એ જ સમયે એને પ્રતિક્રમણ થાય. ચોથા ગુણસ્થાને છે તો પણ કે જે ગુણસ્થાને છે એ પ્રમાણે હજી એને કસાય પડ્યા છે અને કસાય પડ્યા છે તો એવા ઉદય વર્તે છે, તો ક્યારેક એવા શુભ ભાવ અને ક્યારેક કોઈક પ્રકારે અશુભ ભાવ આવે તો તરત જ એનું પ્રતિક્રમણ થાય છે. એટલે એને સ્વચ્છંદ નથી હોતો કે ના ના એમાં શું છે, એને એમ ન થાય કે એમાં શું છે. પહેલા અમે તો પીતા હતા, છેવટે કરવાનું છે તો આત્મામાં, એમાં પીવામાં કઈ ફેર પડતો નથી. અમે જોયા છે, આવો આવા સાંભળ્યા છે કે બધું અમે આત્મામાં કરવાનું છે ને, કે એમાં શું પીધું તો શું થઈ ગયું, પીએ છીએ. અરે ભાઈ શું વાત કરે, હજી તને સાત વ્યસનનો ત્યાગ નથી, સાત વ્યસનનો ત્યાગ નથી, તું આ ભાવનામાંથી અંદર કેવી રીતે આવ્યો? તું ધર્મની વાત સાંભળવાને માટે પણ લાયક નહીં, આવો તને આવો વિચાર કેમ આવ્યો? એવું ધર્મનું સ્વરૂપ નથી. આત્મામાં જવું એટલે આત્મામાં જેને જવું છે એનું બાહ્યમાં ચારિત્ર પણ એવું જ હોય, અને જે આત્મામાં ગયો છે એને તો ખૂબ ફેર થઈ ગયો, એની તો દ્રષ્ટિ બદલાય છે, તો પછી એના કંડક્ટની અંદર જે કંઈ કરે છે બધાની અંદર આખો ફેર આવી જાય છે. અને આવું જો કંઈ નથી થયું જો એ એમ કહેતો હોય તો સમજવું કે એ મિથ્યા દ્રષ્ટિ સ્વચ્છંદી છે, અને સ્વચ્છંદને કારણે એને ઘણું રખડવાનું થશે, ઘણું રખડવાનું થશે. એ વાત કરી છે અહીંયા. પરંતુ શુભ કર્મોને નિરર્થક ગણીને, નિરર્થક નથી સમજતો, ભલે સમયસારનો એ સ્વાધ્યાય કરે છે આટલો બધો, છતાં પણ આચાર્ય પદ્મનંદીએ જે વાત કરી હોય, દાનની વાત કરી હોય કે ભક્તિની વાત કરી હોય, પ્રભુ પ્રત્યેની પૂજાની વાત કરી હોય, તેને નિરર્થક નથી સમજતો કે ના બરાબર છે, આ આ કરવા જેવું છે, એમાં એમ એને હોય છે કે ના આ પણ કરવા જેવું છે. એ વખતે પણ એને દ્રષ્ટિમાં તો એમ છે કે મારે અંદરમાં જવું છે, એ વાત તો મુખ્યતાથી રહે જ છે, પણ આ હોય મને હોય તો હોય, એમ ન થાય કે ના આ તો બિલકુલ નહીં, વાત જ નહીં, પગઈ નહીં મૂકવાનો ને કે મંદિરમાં શું જરૂર છે, જે કરવું છે તે અંદરમાં તો ચાલે છે મારે, પછી શું છે, દાન તો દાનની શું જરૂર છે, એમે એમે આત્મા ક્યાં દાન આપી શકે છે. આવા ઊંધા વિચાર ન હોય, એવા ઊંધા વિચાર એને ન હોય. જો એવા વિચાર જો એને આવતા હોય તો સમજવું કે સ્વચ્છંદી છે, એ નિશ્ચય આભાસી છે. હું તો એમ કહું કે નિશ્ચય આભાસી પણ નથી, એને જ્ઞાન થયું જ નથી, એને જ્ઞાન થયું જ નથી, માત્ર એ જ્ઞાનની વાત બે સાંભળીને ઉઠીને ચાલ્યો ગયો છે અને પોતે સ્વચ્છંદી થયો છે. અહીંયા એ વાત કરી છે કે આવા જીવો જેવો એકાંત અભિપ્રાય રહિત છે તેઓ કર્મનો નાશ કરી સંસારથી નિવૃત્ત થાય છે. મોક્ષ માર્ગી જીવો આવા હોય છે. બહુ સરસ વર્ણન કર્યું છે, બહુ સરસ રીતે વાત કરી છે. હવે આપણે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના અંશો આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો પાના નંબર 202 કળશ 111 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં પૂજ્ય ગુરુદેવ કહે છે કે જુઓ, કર્મ એટલે શુભ ભાવનું આલંબન લેનારા શુભ કર્મના પક્ષપાતી પુરુષો ડૂબેલા છે. પહેલી વાત લીધી, પહેલી કન્ડિશન જે છે એ વાત સમજાવી છે અહીંયા. એટલે સંસારમાં ખૂંચેલા છે, કેમ કે તેઓ પોતે સદા ચૈતન્ય મૂર્તિ ભગવાન છે એમ જાણતા નથી. શું નથી જાણતા? કે પોતે સદા ચૈતન્ય મૂર્તિ ભગવાન છે, પોતે ભગવાન છે એ વાત જાણતા નથી, પોતે શુદ્ધ છે એ વાત જાણતા નથી, પોતાનો પુરુષાર્થ અંદરમાં કરવાનો છે એ વાત જાણતા નથી, પોતાના શુદ્ધ સ્વરૂપને એમણે પ્રગટ કરવાનું છે એ વાત જાણતા નથી. રાગને અવલંબનારા પુરુષો રાગ રહિત પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એને જાણતા નથી, શુભ ભાવમાં જ રાચી રહ્યા છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે અને એવા શુદ્ધ સ્વરૂપનું એને મહાત્મા આવ્યું જ નથી. જ્યાં સુધી પોતાના સ્વરૂપનું મહાત્મા નહીં આવે ત્યાં સુધી સાચો પુરુષાર્થ નહીં થાય. હું ત્રિકાળ શુદ્ધ છું, સિદ્ધ સમાન છું એ વાત ભગવાનના જ્ઞાનમાં આવી છે, અને હજી આપણે વિચાર કરીએ કે ના ના એમ હશે કે કેમ, તો સમજવું કે આપણને પ્રભુની વાતમાં શ્રદ્ધા નથી, આપણે જિનેશ્વરની આજ્ઞા કે આમન્યામાં નથી. એનો અર્થ તો એવો થાય, પ્રભુએ એમ નથી કહ્યું, પ્રભુએ એમ નથી કહ્યું કે તું શુભ ભાવમાં રહેજે, એવું નથી કહ્યું. પ્રભુએ એમ કહ્યું છે કે અમે જે રીતે માર્ગમાં જે રીતે સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એમ તું પણ કરી શકે એવો સક્ષમ છે, માટે એવી તારા સ્વરૂપની પ્રાપ્તિ કરજે. પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરજે એમ કહ્યું છે. અને સાથે એમ કહ્યું છે એટલે આપણને પ્રભુની કરુણાને લીધે થઈને પ્રભુ પ્રત્યે આપણને શુભભાવ આવે છે તો આવે છે, પણ એને માર્ગ નથી કહ્યો. શુભભાવને માર્ગ પ્રભુએ કહ્યો જ નથી. તારું શુદ્ધ સ્વરૂપ છે એને તું પ્રગટ કર, અને કેવી રીતે કર, તો અમે જે રીતે કરી છે તે રીતે કર. એટલે જેને પોતાના શુદ્ધ સ્વરૂપ વિશે મહાત્મા આવ્યું નથી એ એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા જ નથી. એટલે પહેલામાં પહેલી જો કઈ ધર્મમાં કરવાની વાત હોય તો પોતાના શુદ્ધ સ્વરૂપ ને સમજવાનું છે કે કેવું મારું શુદ્ધ સ્વરૂપ છે. અને એવું શુદ્ધ સ્વરૂપ સમજવા માટે થઈ અને એને સિદ્ધ ભગવાનના સ્વરૂપને સમજવું પડશે, એને સિદ્ધ ભગવાનના સ્વરૂપને સમજવું પડશે. અને એના ઉપરથી એને નિશ્ચય નહીંથી આત્માનું કેવું શુદ્ધ સ્વરૂપ હોય એનો ખ્યાલ આવશે. એટલે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ કેવું હોય એનો ખ્યાલ આવશે. લોકો કહે છે કે ના, સિદ્ધ ભગવાનની અમને ખબર છે, અમને ખ્યાલ છે કે સિદ્ધ ભગવાનને શું હોય. એમને આઠે કર્મોનો નાશ થયો છે, ચાર ઘાતી ચાર અઘાતી કર્મનો નાશ થયો છે, સિદ્ધશિલા ઉપર બિરાજમાન છે. પહેલા અહીંયા હતા ત્યારે એ અર્યંત હતા, અને પછી હવે એક સમયમાં અહીંથી છોડી અને ત્યાં બિરાજી ગયા છે. બસ આવી વાત છે. મોટાભાગના ને આટલું જ સિદ્ધ માટે આટલું જ ખબર છે, એથી વિશેષ એને પ્રયત્ન જ નથી કર્યો. હવે એને અમે એમ કહીએ છીએ કે ભાઈ તારે તારા સ્વરૂપને સમજવું છે તો તું સિદ્ધના સ્વરૂપને સમજ. હવે તું વધારે ડેપ્થમાં જઈ અને સિદ્ધના સ્વરૂપ વિશે બીજો વિચાર કર. આટલી તારી માન્યતા છે એ પૂરતી નથી. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ કેવું છે એને માટે થઈને તારે હવે વધારે અભ્યાસ કરવાની જરૂર છે. પહેલા તું એ અભ્યાસ કર, નક્કી કર કે સિદ્ધ ભગવાનનું સ્વરૂપ કેવું છે, એમના ગુણો કેવા છે, કઈ રીતે છે, એ શું કરે છે, એમની પર્યાય કેવી થાય છે, આ બધાનો વિચાર કરવાનો છે. અને એવી પર્યાય કેવી રીતે પ્રગટ કરી, કેવી રીતે પુરુષાર્થ થયો, આનો તું એક મહિનો વિચાર કર. એક મહિના સુધી એ જ વાત કર, બીજી વાત જવા દે, અને પછી તને બહુ સહેલું થઈ જશે. પછી બહુ સહેલું થઈ જશે કે એ જ હું છું ને એ જ પ્રમાણે મારે પુરુષાર્થ કરવાનો છે. જે સિદ્ધ થયા એ પણ આપણા જેવા જ હતા. એક વખત એવો પણ હતો કે એમને પણ આપણી જેમ જ કર્મરૂપ મલિનતા હતી, એ પણ મિથ્યાદ્રષ્ટિ હતા. એમને પણ સમ્યક દર્શન પ્રગટ કર્યું, પછી ચારિત્રનો પુરુષાર્થ ઉપાડ્યો અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને સિદ્ધ થયા. એ જ ક્રમ છે, એ જ ક્રમમાં આપણે પણ છીએ તો બહુ સહેલું થઈ જાય છે. એક્ઝેક્ટ એ જ પોઝિશન છે, એ જ પ્રમાણે આપણે પણ પુરુષાર્થ કરવાનો છે. હવે પુરુષાર્થની ઉગ્રતા જ્યાં સુધી નહીં થાય, પુરુષાર્થ તરફ મન વળશે નહીં, પુરુષાર્થ તરફ આપણને રૂચિ નહીં થાય, ત્યાં સુધી કંઈ થશે નહીં. માત્ર જય ભગવાન કરવાથી કાંઈ વળવાનું નથી. સાચો પુરુષાર્થ ઉપાડવાનો છે. આ જન્મ એટલા માટે તો મળ્યો છે. આ જન્મમાં જો એવો પુરુષાર્થ નહીં ઉપડે તો સમજી લેવું કે બહુ મુશ્કેલ છે. આવો જન્મ મળવો બહુ અઘરો, લાખો કરોડો વર્ષમાં આવો જન્મ મળે છે પ્રભુ. અહીંયા કહે છે, ગુરુદેવ સમજાવે છે કે રાગને અવલંબનારા પુરુષો રાગ રહિત રાગ વિનાનું પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે. ત્રણેય કાળ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એટલે ત્રણેય કાળ પોતાનું તો શુદ્ધ સ્વરૂપ છે જ. ભૂતકાળમાં પણ એનું શુદ્ધ સ્વરૂપ હતું, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે જ. એમાં કાંઈ ફેર પડ્યો નથી. શુદ્ધ સ્વરૂપમાં કાંઈ ફેર પડ્યો જ નથી. એ તો એવું ને એવું છે, ત્રણેય કાળ છે એટલે ત્રિકાળી પોતે શુદ્ધ સ્વરૂપ જ છે. એને એ જાણતા નથી, એને એ અનુભવતા નથી. જાણવું એટલે એને અનુભવવાનું છે. માત્ર એનો અભ્યાસ કર્યો એટલું પૂરતું નથી, પણ એવો અનુભવ પણ થવો જોઈએ. એટલે કહે છે કે એને એ જાણતા નથી, અનુભવતા નથી, અને તેથી તેઓ ભવ સમુદ્રમાં ડૂબેલા છે. અર્થાત ભવ સમુદ્રમાં ગોથા ખાય છે. પોતાના સ્વરૂપને નહીં જાણવાને કારણે કૃપાળુદેવે શું કર્યું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, અનંત દુઃખ પામ્યો. ભૂતકાળમાં એ અનંત દુઃખ પામીને અહીંયા આવ્યો છે. અત્યારે વર્તમાનમાં આ સુવિધાઓ સહિત છે એટલે એને ખ્યાલ નથી આવતો કે એને કેવા કેવા દુઃખ ભોગવ્યા છે. જો એને જાતિસ્મરણ જ્ઞાન થાય પાછલા ભવોનું, તો એને ખ્યાલ આવે કે એ કેવી કેવી દશામાંથી પસાર થયો છે. યાદ નથી એટલે નથી થયું એમ કેમ કહેવાય? વર્તમાનમાં આપણને યાદ નથી એટલે એમ કેમ કહેવાય કે આપણને નથી થયું? એમ કેમ કહેવાય કે આપણે નરકમાં નહોતા ગયા? એમ કેમ કહેવાય કે આપણે તિર્યકની પર્યાયમાં નહોતા? એમ કેમ કહેવાય? યાદ નથી એટલે એમ થોડું કહેવાય. અરે આ ભાવમાં જે થયું છે એ આપણને ક્યાં યાદ છે? આપણને ત્રણ વર્ષની પહેલા કે ચાર વર્ષની પહેલા જે કંઈ થયું એમાંનું કેટલું યાદ છે? કાંઈ યાદ નથી. તો વિશ્વાસ કરીએ છીએ ને આપણે? આપણા માતા પિતાએ આપણને કેવી રીતે ઉછેર્યા એમાંનું કેટલું યાદ છે, ચાર પાંચ વર્ષ પહેલાનું આપણને કેટલું યાદ છે, એમને એમને કેટલી તકલીફ પડી હતી આપણા ઉછેરમાં, શું શું આપણા માટે એમણે કર્યું છે, કેવા રાતના ઉજાગરા કર્યા છે, આપણને ક્યાં ખબર છે, આપણને યાદ છે નથી યાદ, છતાં આપણે માનીએ છીએ કે ના ના કર્યું છે, બરાબર છે. તો એવો જ વિશ્વાસ લાવવાનો છે કે આપણે ભૂતકાળમાં એવી પર્યાયમાં ગયા છીએ, અનંત દુઃખ ભોગવીને આવ્યા છીએ, અત્યારે સુવિધા છે એટલે આપણને એ યાદ નથી આવતું, પ્રભુ પ્રમાદમાં પડવા જેવું નથી, આ ભોગ વિલાસમાં પડવા જેવું નથી, એ એને યાદ કરવાનું છે. એને યાદ કરવા માટે થઈને આપણે તિરેકને જોઈએ છીએ, તેના દુઃખને જોઈને આપણે એમ યાદ કરવાનું છે કે આવી પર્યાયમાં તો હું પણ હતો. ધીરેન તો આપણને દેખાય છે ને, આ બધા દુઃખી ધીરેન દેખાય છે, આ એકિન્દ્રિયને જોઈને આપણે એ યાદ કરવાનું છે કે આ પર્યાયમાં હું હતો, આ પર્યાયમાં હું કરોડો વર્ષ રહ્યો છું, ઓહો કેવી દુઃખ પરિસ્થિતિ હતી, એમાંથી અત્યારે વર્તમાનમાં મને જે મળ્યું છે એ તો રત્ન ચિંતામણી મળ્યો છે, રત્ન ચિંતામણી સમાન આ ભાવ મળ્યો છે, હવે આને હું નહીં વેડફી નાખું. આવો નિર્ધાર એ લોકોને જોઈને કરવાનો છે. વનસ્પતિને જોઈએ તો આ ઘાસ સુંદર છે ને, આ કેવા ફૂલ સુંદર છે એમ ન હોય ભાઈ, એવો વિચાર જૈનને ન હોય, એને એમ થાય કે અરે આ એકિન્દ્રિય કેટલા દુઃખી, એ ક્યારે આમાંથી છૂટે ને ક્યારે બહાર નીકળે ને ક્યારે ધર્મ પામે, એવો વિચાર આવવો જોઈએ. અને એમ જો વિચાર કરશે તો એને ખ્યાલ આવશે કે મને જે પ્રાપ્ત થયું છે એ તો અમૂલ્ય છે, આ અમૂલ્ય અવસરને હું વેડફી નહીં નાખું, અને ધર્મમાં એ વળશે. અહીંયા આગળ ગુરુદેવ સમજાવે છે આપણને કે જુઓ, બહારથી માત્ર જ્ઞાનની વાતો કરે, આ પહેલા પ્રકારની પહેલા વાત કરી દીધી, જેમને સ્વભાવ છે એના એને માટેની વાત કરી, હવે બીજા પ્રકારની વાત કરે છે, જે નિશ્ચય આભાસી જેમને કહ્યા, સ્વચ્છંદી કહ્યા, એની વાત કરતા અહીંયા કહે છે કે જુઓ, બહારથી માત્ર જ્ઞાનની વાતો કરે છે, જેઓ બહારથી માત્ર જ્ઞાનની વાતો કરે છે, પણ દ્રષ્ટિ અને રમણતા જ્ઞાનમાં એટલે અંદર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં કરતા નથી. ક્યાં નથી કરતા? પોતાના શુદ્ધ સ્વરૂપમાં. શું નથી કરતા? દ્રષ્ટિ નથી કરતા, એનું લક્ષ્ય કરતા નથી. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એનું લક્ષ્ય કરવાનું છે, ત્યાં ઠરવાનું છે, ત્યાં ઠરે છે, રહે છે, એ રમણતા છે. કેવા પ્રકારે રમણતા છે? રમણતામાં હંમેશા શું હોય? આનંદ હોય, ઉલ્લાસ હોય, સુખનો અનુભવ હોય, શાંતિનો અનુભવ હોય, એ રમણતા છે. તો એવી રમણતા કરતા નથી, રમણતા કરાતી નથી, રમણતા થાય છે, પુરુષાર્થ કરે એને રમણતા થાય, અને એમાં આનંદ આનંદ અંદરથી ઉદ્ભવે છે, એવા આનંદને એ અનુભવે છે. એટલે એવું જે કરતા નથી, પોતાના સ્વરૂપનું લક્ષ્ય કર્યું નથી, એની દ્રષ્ટિ કરી નથી, પોતાના ઉપયોગને અંદર લઈ ગયા નથી અને એને અનુભવતા નથી, એને માટે પહેલા તો વાત કરી દીધી કે એ માત્ર સ્વભાવમાં છે. હવે અહીંયા એમ કહે છે કે બીજા પ્રકારના કયા છે? તો કે જેઓ બહારથી માત્ર જ્ઞાનની વાત કરે છે, માત્ર જ્ઞાનની વાત કરે છે, ચર્ચા કરે છે, માત્ર પંડિતાઈ કરે છે, શાસ્ત્રના અર્થ કરે છે, અર્ધમાગધીમાં આ જગ્યાએ આ શબ્દ છે, સંસ્કૃતમાં આ શબ્દ છે, એની વિભક્તિ આ છે, એમાં વ્યાકરણ પ્રમાણે આમ છે, આ ન્યાય પ્રમાણે આમ છે, આખી જિંદગી એમાં પૂરી કરે છે, પણ અંદર જતા નથી, એને માટે કહે છે કે જેઓ બહારથી માત્ર જ્ઞાનની વાતો કરે છે પણ દ્રષ્ટિ અને રમણતા જ્ઞાનમાં એટલે અંદરમાં, અહીંયા જ્ઞાન એટલે આત્મા, જ્ઞાનમાં એટલે અંદર આત્મામાં, કેમ કે આત્મા જ્ઞાન સ્વભાવી છે એટલે ઘણી જગ્યાએ એ શબ્દ એવી રીતે મૂકવામાં આવે, જ્ઞાનમાં કહો કે આત્મામાં કહો. એટલે અહીંયા કહે છે કે દ્રષ્ટિ પોતાના આત્મા તરફ કરતા નથી ને આત્મામાં ઉપયોગને લઈ જઈ અને ત્યાં રમણતા કરતા નથી, એટલે અંદર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં એ રમણતા કરતા નથી, એવા જ્ઞાનના પક્ષપાતીઓ પણ ભવ સમુદ્રમાં ડૂબેલા છે. માત્ર જ્ઞાનની ચર્ચા વાર્તાઓ કરે છે પણ ક્યારેય સ્વરૂપમાં જતા જ નથી, સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ પણ ઉપડ્યો જ નથી, અને માત્ર બહારમાં બોલ્યા કરે છે, એ પણ સંસારમાં રખડે છે. તેઓ સ્વચ્છંદથી, પછી એમાંના કેટલાકને સ્વચ્છંદ પણ થાય, મોટા ભાગનાને સ્વચ્છંદ થાય, જે પોતે એવો પુરુષાર્થ નથી કરતા ને એમાંના મોટા ભાગને એવો જ સ્વચ્છંદ થાય, કેમ કે સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી, સ્વરૂપની દ્રષ્ટિ નથી થઈ તો સ્વરૂપને અનુભવ નથી, આનંદનો અનુભવ થયો નથી ને, એને એવી સરળતા નમ્રતાના ભાવ પણ આવે જ નહીં, એને એવું પ્રભુ પ્રત્યે નું સ્વાર્પણ એ પણ એને આવે જ નહીં, એવા ભાવ એને આવે જ નહીં. કેમ કે જ્ઞાનની વાત કરી અને પોતે મોટો થઈ ગયો છે, જ્ઞાનની વાત કરી અને વાતમાં એ મોટો થઈ ગયો છે, અનુભવ થયો નથી ને, હૃદય ભીંજાયું નથી ને, એટલે એને એવી સરળતા, નમ્રતા, વિનય, વિવેક, પ્રભુ પ્રત્યેના અહોભાવ, પ્રભુ તરફનો સમર્પણનો ભાવ, આવું બધું કઈ આવે જ નહીં. કે તો મોટો થઈ ગયો ને જ્ઞાનની વાત કરીને, કે હું તો ભગવાન બરાબર સમાન છું, એ મોટો જ્ઞાન વાતમાં મોટો થઈ ગયો છે, એટલે એ સ્વચ્છંદી થાય છે. અનુભવ નથી ને એટલે એ સ્વચ્છંદી થાય છે. ગુરુદેવ બહુ સરસ સમજાવ્યું કે એવા જ્ઞાનના પક્ષપાતીઓ પણ ભવ સમુદ્રમાં ડૂબેલા છે, અર્થાત સંસારમાં રખડે છે. તેઓ સ્વચ્છંદથી અતિ મંદ ઉદ્યમી છે. મંદ ઉદ્યમી છે એટલે સમજાયું છે કે એટલે એકલા સ્વચ્છંદથી જ્ઞાનની વાતો કરે છે, પણ સ્વરૂપની પ્રાપ્તિનો અંતર સન્મુખતાનો પુરુષાર્થ કરતા નથી. અંતર સન્મુખતા, અંતર સન્મુખતા એટલે પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપ તરફ લક્ષ કરી અને એનો અનુભવ કરવાનો જે પ્રયત્ન થાય એ સન્મુખતા કહી છે. નિર્વિકલ્પ ધ્યાનમાં પછી તો અનુભવ થઈ જાય છે, પણ એવો પુરુષાર્થ પહેલા ઉપડે છે કે અંતર તરફ વળવાનો પુરુષાર્થ. બહારમાં એ ફરી રહ્યો હતો, એનો જ્ઞાનનો ઉપયોગ, જ્ઞાન દર્શનના એના ઉપયોગ બહારમાં ફરી રહ્યા હતા. એક મિનિટમાં ખુરશી તરફ, બીજી મિનિટમાં આમ, બીજા તરફ, ત્રીજી મિનિટમાં ફેન તરફ, ચોથી મિનિટમાં આમ, બહારમાં ને બહારમાં હતો. એ ઉપયોગને એ પલટાવીને બધેથી પાછો વાળી અને સીધો અંતર તરફ લઈ જાય છે, એ એનો પહેલો પ્રયત્ન થયો. કઈ નહીં, બસ પોતાના સ્વરૂપ તરફ જ દ્રષ્ટિ કરવી છે. વિકલ્પને, વિકલ્પ બધાને તોડી નાખીને, વિકલ્પને ખંખેરી નાખીને પોતાના તરફ વળી જવું છે. એ શરૂઆત છે, એ શરૂઆત છે, પોતાના સ્વરૂપમાં જવા માટેની એ શરૂઆત છે. આ તો વિકલ્પમાં ને વિકલ્પમાં રહ્યો છે, ક્યારે અંદરમાં જશે? જ્ઞાનના વિકલ્પમાં રહ્યો છે, પુસ્તકના વિકલ્પમાં રહ્યો છે, શાસ્ત્રના વિકલ્પમાં રહ્યો છે. આ શાસ્ત્રમાં આમ છે ને, આમાં આમ છે ને, આમાં આમ છે ને, આમાં મને મોટો કહ્યું, આમાં આમ કહ્યું, એમાં એ તો રહ્યો છે. એ ક્યાંથી અંદરમાં જશે? એટલે એને અંતર સન્મુખ થવાનો પુરુષાર્થ ઉપડતો જ નથી. એને અંતર સન્મુખ થવાનો પુરુષાર્થ ઉપડતો જ નથી. એ યુનિવર્સિટીમાં ભણાવી શકે, ધર્મ જૈન દર્શન નો એ પ્રોફેસર થાય, પીએચડી થાય, તેથી શું? સ્વરૂપને તો એ સ્પર્શ્યો નથી. એને અંતર સન્મુખ થવાનો એને વિચારે નથી આવ્યો કે હું હવે અંતર સન્મુખ થાઉં. આખો દિવસ સવારથી ઉઠ્યો છે ત્યારથી આ જ્ઞાન વાત કરી રહ્યો છે, કરી રહ્યો છે, પોતે અંદરમાં જવા માટે થઈને શું કર્યું? કઈ નહીં કર્યું હોય, જીવન વ્યર્થ વિતાવી રહ્યો છે. અને એવી વાતો કરી 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 અને અભિમાનમાં રહે છે કે મને આવડે છે, હું જ્ઞાની છું, હું બીજાને સમજાવી શકું છું, એવા ને એવા અભિમાનમાં, અભિમાનમાં એ પડી રહ્યો છે, નીચે પડે છે. એની વાત કરી છે કે એટલે એકલા સ્વચ્છંદથી જ્ઞાનની વાતો કરે છે, પણ સ્વરૂપની પ્રાપ્તિનો અંતર સન્મુખતાનો પુરુષાર્થ કરતા નથી. તેથી નિરઉદ્યમી છે, પ્રમાદી છે, પ્રમાદી છે, ખૂબ આળસ ભરી છે. આપણને થાય કે આખો દિવસ આ પંડિતજી તો આખો દિવસ બધાને સમજાવે છે ને, બધું કરે છે ને, સ્વરૂપમાં જતા નથી, તો એ પ્રમાદી છે. એમને તો પ્રમાદી કહી દીધા. વિષય કસાયમાં વર્તે છે, પછી એ પણ થાય, કેટલાકને તો સ્વચ્છંદે લઈ લે છે, વાત એટલી જ પકડી લીધી કે આપણે ભગવાનની સમાન જ છીએ, બસ પછી આપણે બીજું બધું કરીએ એમાં શું વાંધો છે, આપણે ભગવાન સમાન છીએ, મારો આત્મા તો ભગવાન જેવો જ છે ને, પછી એ બીજું બધું થાય તો એમાં ગમે તે લેવલ સુધી પહોંચે, ગમે તે લેવલ. કેમ કે પાંચ ઇન્દ્રિય છે અને પાંચે ઇન્દ્રિયોના વિષયો છે, પાંચે ઇન્દ્રિયોના વિષયો છે, કોઈ એક ઇન્દ્રિયનો વિષય એમ નથી, પાંચે ઇન્દ્રિયના વિષયો કેટલા, અને એને માટેની બધી કેટલી બધી વસ્તુઓ મળતી હોય, ઇઝીલી અવેલેબલ આ દેશમાં, તો એમાં ને એમાં પછી રાચ્યો રહે છે. આંખના વિષય છે, નાકના વિષય છે, કાનના વિષય છે, સ્વાદના વિષયો પણ એટલા જ છે, અને સ્પર્શના પણ વિષયો એટલા જ છે, જે બધા ગમે છે એમાં ને એમાં એ રાચી રહે છે. બધા જ ઇન્દ્રિયના ભોગ ભોગવે છે પાંચે ઇન્દ્રિય દ્વારા. પાંચે ઇન્દ્રિય દ્વારા એ શું કરે છે? એ વિષયમાં જ રહ્યો છે. વિષયનો અર્થ શું થાય? પાંચે ઇન્દ્રિય, પાંચે ઇન્દ્રિય દ્વારા એ વિષયમાં રહ્યો છે. ઇન્દ્રિય દ્વારા શું થાય? ઇન્દ્રિય દ્વારા આત્માનું જ્ઞાન ક્યાં થાય છે? આત્માનું જ્ઞાન તો થતું નથી, પણ ઇન્દ્રિયનો સારો ઉપયોગ કરવો હોય તો આવા દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ કરી શકીએ. આંખ દ્વારા કાન દ્વારા સાંભળીને, બરાબર છે. પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન, મનને બરાબર કાબુમાં કંટ્રોલમાં રાખ્યું હોય તો આપણે આના ઉપર વિચાર વિમર્શ થાય, મનન થાય, મંથન થાય, ચિંતન થાય, સ્મૃતિ, સ્મૃતિમાં એ વસ્તુ રહે તો સાચો સારો ઉપયોગ ઇન્દ્રિય અને મનનો થયો. નહીતર તો મોટે ભાગે તો ઇન્દ્રિય અને મન દ્વારા પાપ જ કરે છે, બીજું શું કરે છે. આ જીવ ઇન્દ્રિયના વિષયમાં અને મનના વિષયમાં રાચી રહીને શું કરે છે? પાપ તો કરે છે, બીજી કઈ રીતે વર્તે છે? આપણો સંસાર કેવી રીતે થાય છે? આપણો સંસાર કેવી રીતે થાય? કર્મબંધને કારણે. કર્મબંધ કેવી રીતે થાય છે? એવા ભાવ કરવાને કારણે. અને એવા ભાવની સાથે સંઘની પચેન્દ્રિય આપણને એવા જ વિકલ્પ હોય છે. એટલે બીજી રીતે કહીએ તો ઇન્દ્રિયનું લક્ષ્ય કરીને ઇન્દ્રિયના વિષયમાં રહીએ તો એવા જ ભાવ છે કે જેને લીધે થઈને પાપના બંધ પડે ને આ સંસાર થાય, બરાબર છે. અહીંયા કે છે કે વિષય કસાયમાં વર્તે છે અને સ્વસન્મુખતા દ્વારા સ્વરૂપ પ્રાપ્તિનો વિચાર સરખો પણ કરતા નથી. કળશ ટીકામાં લીધું છે કે મંદ ઉદ્યમી, આ શબ્દ ઉપર જરાક વાત કરે છે કે મંદ ઉદ્યમી એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો વિચાર માત્ર પણ કરતા નથી. થોડો કઈ ઉદ્યમ થાય ને, પોતાના સ્વરૂપમાં જરાક પણ થાય એ તરફ વળે કંઈક તો મોળા પડે કંઈક. અહીંયા કહ્યું છે કે મંદ ઉદ્યમી એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો વિચાર માત્ર પણ કરતા નથી, ખાલી જ્ઞાનની વાતો કરે છે અને પછી તો શુભથી દૂર રહે. કેમ કે જ્ઞાનની વાતમાં જે વાત આવ્યું હોય ને કે શુભ દ્વારા ધર્મ ન થાય, શુભ દ્વારા બંધ પડે, બસ પકડી લીધું. કાલે રમેશભાઈ આ વાત કરી હતી, આપણે એટલું પકડી લો ને બીજું બધું જોવો જવા દો. આપણે શું આટલું જ પકડો કે શુભ દ્વારા ધર્મ ન થાય અને શુદ્ધ દ્વારા ધર્મ થાય ને આત્માનું સ્વરૂપ તો શુદ્ધ છે, બસ પતી ગયું. આપણે તો શુદ્ધ છીએ, સાંજે આવ્યા હોત તો ખબર પડત. પદ્મનંદી આચાર્ય ભગવાને કેટલી વાત કરી, વ્યવહારથી જે વાત શ્રાવકને હોય એની કેટલી બધી વાત કરી, દાનનો કેટલો મહિમા કર્યો. પદ્મનંદી પંચવિસંતિમાં આપણે જે અધિકાર કરી રહ્યા છીએ એની અંદર કેટલી બધી વાત કરી કે ભાઈ શ્રાવકને આ બધું હોય 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 તું એમ નહીં સ્વચ્છંદી નહીં થઈ જતો, એટલા માટે આપણને વિસ્તાર કરીને સમજાયું, ઘણું બધું કહ્યું. અહીંયા કે છે કે ખાલી જ્ઞાનની વાતો કરે છે, શુભથી દૂર રહે છે અને શુદ્ધનો વિચાર સરખો કરતા નથી, તેઓ સ્વચ્છંદે પરિણતા થકા અશુભમાં ચાલ્યા જાય છે. અને અશુભમાં ચાલ્યા જાય છે એ શુભમાં પણ કદાચ જતા હોય તો એ શું છે? અશુભ ને શુભમાં એ તો 84 લાખ યોનિમાં એ જન્મ લે છે, એટલે 84ના અવતારમાં રજળી મરે છે. આ બીજા પ્રકારનાની વાત કરી. હવે એના વિશે અહીંયા એના પછીના પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કહે છે કે અહીં બે પ્રકારના જીવો લીધા છે, એક શુભરાગની ક્રિયાને ધર્મ માનનારા અને બીજા જ્ઞાનની માત્ર કોરી વાતો કરનારા, શુષ્ક જ્ઞાની. એક શુભરાગની અનેક ક્રિયાઓમાં રોકાઈ રહીને મિથ્યાત્વ સહિત હોવાથી સંસારમાં ડૂબે છે. કેમ કે મિથ્યાત્વ તો છે, મિથ્યાત્વ રહ્યું છે અને માત્ર શુભભાવમાં રોકાઈ રહ્યા છે એટલે એ સંસારમાં ડૂબે છે. એટલે કે એમને સંસાર હોય છે, સંસાર ઘટતો નથી. અને બીજા પુરુષાર્થ રહિત પ્રમાદી થઈને વિષય કસાયમાં સ્વચ્છંદે વર્તતા થકા સંસાર સમુદ્રમાં ડૂબે છે. બંને જાતના જીવોની વાત અહીંયા લીધી. હવે જે સાચા મોક્ષ માર્ગમાં છે એની વાત આપણને કરે છે. એની વાત કરતા કરતા બીજી ઘણી વાત લીધી છે, એમાંની એક વાત મહત્વની અહીંયા આવે છે, એ પણ આપણે સાથે લઈએ છીએ. પાના નંબર 203 ઉપર કહે છે કે આત્મા સદા જ્ઞાન આનંદ પરમ આનંદ સ્વરૂપી અંદર બિરાજમાન છે. ભગવાન આત્મા અંદરમાં બેઠો છે ને, બિરાજે છે ને, દરેક સમયે જ્ઞાન કરે છે ને. આ જાણવા વાળો તે હું, આ જ્ઞાન કરવા વાળો તે હું, આ જ્ઞાન કોણે કર્યું, એ જેને જ્ઞાન થાય છે તે હું, એવો ભગવાન આત્મા આનંદ સ્વરૂપી અંદર બિરાજમાન છે ને, તેના દ્રષ્ટિ જ્ઞાન અને રમણતા રૂપે થવું, એના તરફ દ્રષ્ટિ કરવી, દ્રષ્ટિ કરી અને એનો અનુભવ કરી અને ત્યાં રોકાવું એટલે રમણતા રૂપે થવું, એના તરફ દ્રષ્ટિ કરી એને એને અનુભવવું એટલે એ જ્ઞાન થયું. એનું જ જ્ઞાન કરે છે, એને અનુભવે છે અને એમાંથી આવતા આનંદને એ પીએ છે એવા રમણતા રૂપે થવું પરિણમવું તે જ્ઞાન રૂપ પરિણમન છે. એને જ્ઞાન રૂપ પરિણમન કર્યું. એ બધું જ્ઞાનમાં સમાય છે. કેમ કે અનુભવ થાય છે તો અનુભવમાં શું છે એનું જ્ઞાન થાય છે. જ્ઞાનનો એવો જે અનુભવ જે છે એ જ્ઞાનમાં આવે છે. જ્ઞાનનો એવો વિસ્તાર છે. જ્ઞાનમાં જ બધું આવે છે. આપણે શાંતિ તો શાંતિને અનુભવીએ છીએ, અનુભવ છે બરાબર, પણ એ જાણનારું તો જ્ઞાન છે ને. એટલા માટે ભગવાન આત્માને જ્ઞાન સ્વરૂપ કહ્યો છે. એટલે અહીંયા એ રીતે વાત કરી છે કે એ બધું શું છે તો એ જ્ઞાન રૂપ જ પરિણમન છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને અગાઉ ગાથામાં એ વાત આવી કે એ જ્ઞાન સ્વરૂપ ભાવ છે. એ પોતે જ્ઞાન સ્વરૂપ છે તો એવા જ્ઞાન સ્વરૂપ જ એ ભાવ છે, જ્ઞાન રૂપ પરિણમન છે એમ પણ વાત કરવામાં આવી. એટલે કહે છે કે તે રૂપે જ્ઞાન રૂપ પરિણમન છે. અને અહીં કહે છે કે જે જીવો જ્ઞાન રૂપ પરિણમતા થકા કર્મ કરતા નથી તેઓ તરી જાય છે. જેવો જ્ઞાન રૂપ પરિણમે છે અને શુભ ભાવને છોડે છે, શુભ ભાવથી રહિત થઈને પોતાના સ્વરૂપમાં જઈ અને જ્ઞાન રૂપે જે પરિણમે છે એ તરી જાય છે. હવે એના ભાવાર્થ ઉપરનું પ્રવચન છે, એમાંથી કેટલાક અંશ આપણે લઈએ. એમાં અહીંયા એક વાત આપી છે કે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં એની વાત સમજાવી છે. ગુરુદેવ કહે છે કે જુઓ, નિશ્ચયથી લાભ થાય અને વ્યવહારથી એટલે રાગથી પણ લાભ થાય એમ કેટલાક અનેકાંત કરે છે, પણ તેમની એ માન્યતા ખોટી છે, એકાંત છે. એ માન્યતા જ એકાંત છે. થોડુંક શરૂઆતમાં અઘરું લાગશે, આપણે સમજીએ છીએ મને ખ્યાલ છે. નિશ્ચયથી લાભ થાય એટલે કે નિશ્ચય નહીંથી જેવું આત્માનું સ્વરૂપ છે એવા સ્વરૂપનો સ્વીકાર થવો, એવા સ્વરૂપનો સ્વીકાર થવો અને એવો પુરુષાર્થ થવો એનાથી લાભ થાય, બરાબર છે. અને પછી એમ કે આપણે તો ધર્મમાં અનેકાંત કરીએ છીએ એટલે એમ પણ સાથે લેવાય કે વ્યવહારથી શુભ ભાવે પરિણમન કરીએ તો પણ એ જ પ્રમાણે મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે રાગથી શુભ ભાવથી પણ લાભ થાય, એમ બંનેથી લાભ થાય એનું નામ અનેકાંત. એવી જો માન્યતા હોય તો એ માન્યતા છે એ ખોટી છે. એ માન્યતાને જ એકાંત કહી દીધી, એ માન્યતા ખોટી છે. વ્યવહારથી એટલે શુભ ભાવથી બંધ જ થાય, શુભ ભાવથી બંધ જ છે. અને નિશ્ચયથી, નિશ્ચયથી એટલે શુદ્ધ પરિણીતિથી, પરિણીતિ શુદ્ધ એને નિશ્ચય કહ્યો. નિશ્ચય કોને કહો છે? સમયસારની 11મી ગાથામાં જે વાત કરી છે કે નિશ્ચય છે તે ભૂતાર્થ છે, એ આશ્રય કરવા લાયક છે. નિશ્ચય છે તે ભૂતાર્થ છે, આશ્રય કરવા લાયક છે, એ સત્યાર્થ છે. અને વ્યવહાર છે તે અભૂતાર્થ છે, અભૂતાર્થ છે, જુઠ્ઠો છે, આશ્રય કરવા લાયક નથી. એ વાત 11મી ગાથામાં કરવામાં આવી છે. એટલે નિશ્ચય કહ્યું એનો અર્થ એ છે કે એવી શુદ્ધ પરિણતિ જેના દ્વારા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ થાય છે તે નિશ્ચય છે. એટલે નિશ્ચયથી એટલે શુદ્ધ પરિણતિથી એવા પરિણામ થવા જોઈએ. જો પરિણામ એટલે રિઝલ્ટ, એવા રિઝલ્ટ આવવા જોઈએ. એવા રિઝલ્ટ ક્યારે આવે? એવા શુદ્ધ ભાવે પરિણમીએ તો એવા રિઝલ્ટ આવે. એ પરિણામ એ મોક્ષ માર્ગના પરિણામ છે. એટલે એ પરિણામો થયા એને આપણે શું કહીએ? કે એવી પરિણતિ થઈ, બરાબર. આપણે કહીએ ને કે શુદ્ધ ભાવે પરિણમન કરે તો જે પર્યાય થઈ, જે પરિણામ આવ્યું એ નિર્મળ પરિણામ છે, એ નિર્મળ પરિણામ છે. એવું નિર્મળ પરિણામ ફરી 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 જે થયા કરે છે તો એ પરિણતિ છે, એ નિર્મળ પરિણતિ. શુદ્ધના લક્ષ્ય જે પરિણતિ થાય છે તે નિર્મળ પરિણતિ થાય છે, બરાબર છે. અંતરમાં નથી, અંતરમાં એટલે કે નિર્વિકલ્પ ધ્યાનમાં નથી, પણ જેને અનુભવ થયો છે એને શ્રદ્ધામાં પોતાનું સ્વરૂપ છે એ જ આદરણીય, આશ્રય કરવા લાગે છે, એમાં જ ધર્મ છે, પોતે એ રૂપે જ છે, એવું સતત, એવું અંદરમાં એને સતત ચાલ્યા કરે છે, એવી પરિણતિને પણ શુદ્ધ પરિણતિ કહેવાય. બરાબર છે. એટલે સમ્યક દર્શનની એ અપેક્ષાએ જે પરિણતિ કહી એને પણ શુદ્ધ પરિણતિ કહે છે. અહીંયા વાત કરી છે કે વ્યવહારથી શુભ ભાવથી બંધ જ છે અને નિશ્ચયથી એટલે કે શુદ્ધ પરિણતિથી મોક્ષ છે. આનું નામ અનેકાંત છે. કેવો અનેકાંત? કયો? કે શુભ ભાવથી બંધ છે અને નિશ્ચયથી એટલે શુદ્ધ પરિણતિથી મોક્ષ છે, આ અનેકાંત. અને પહેલા જે કહેવામાં આવ્યો ખોટો અનેકાંત જે લોકોએ માન્યો હતો, એ અનેકાંત કેવો હતો? કે નિશ્ચયથી પણ મોક્ષ થાય, વ્યવહારથી પણ મોક્ષ થાય. એ અનેકાંત નથી, એ અનેકાંત નથી. અનેકાંત કેવો છે? કે વ્યવહારથી શુભ ભાવથી બંધ થાય અને નિશ્ચયથી શુદ્ધ પરિણતિથી મોક્ષ થાય, એનું નામ અનેકાંત છે. પણ શુદ્ધ ભાવ સન્મુખતાથી પણ મોક્ષ થાય અને રાગથી પણ મોક્ષ થાય એમ અનેકાંત નથી, એ તો મિથ્યા એકાંત છે. વળી રાગ વ્યવહાર સાધન બીજી રીતે વાત છે. રાગ છે તે સાધન, શુભ ભાવને સાધન ગણવામાં આવે. બધાને હજી મનમાં એમ હોય ને કે સાધન શું પણ એનું એમ, એટલે શુભ ભાવને સાધન કહો એમ. પૂજા ભક્તિ એ સાધન છે, પૂજા ભક્તિ આ બધું તપ છે બાહ્યમાં, એ બધાને સાધન કયા એવી માન્યતા ચાલે છે ને, એટલે એને કહ્યું છે કે એ રાગ એ વ્યવહાર સાધન છે એમ જે માને છે અને એના દ્વારા નિશ્ચય સાધ્ય છે એની પ્રાપ્તિ થાય, એ પણ વાત ખોટી છે. એટલે શું કહ્યું? કે રાગ વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એવી માન્યતા પણ એકાંત છે, તે સર્વથા એકાંત હોવાથી મિથ્યાત્વ છે, તેથી તેનો અહીં નિષેધ કર્યો છે. એટલે વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય, શુભ ભાવ કરતા કરતા શુદ્ધ ભાવ થાય, એ વાત બરાબર નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.